એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આજના આપણા વિચાર મંથનમાં. અમે અહીં છીએ માહિતીના વિશાળ સાગરમાંથી ઉપયોગી જ્ઞાનના મોતી શોધીને તમારી સમક્ષ રજૂ કરવા.
અને આજે આપણે એક એવા પુસ્તકની ચર્ચા કરવાના છીએ જેણે શું કહેવાય હાલમાં ઘણી ચર્ચા જગાવી છે.
હા, જોનાથન બ્લિટ્ઝરનું પુસ્તક એવરીવન હુ ઇઝ ગોન ઇઝ હિયર.
ખરેખર આ પુસ્તક છે ને બહુ જ મહત્વના સમયે આવ્યું છે. એ અમેરિકી ઇમિગ્રેશન સિસ્ટમની વાત કરે છે, ખાસ કરીને મધ્ય અમેરિકાથી જે લોકો આવે છે એ સ્થળાંતર અને એમાં યુએસની નીતિઓની શું ભૂમિકા રહી છે એની બારીકાઈથી તપાસ કરે છે.
અને આ વિશે આજે કેમ આટલું અગત્યનું છે એમ તમને લાગે છે? આપણે રોજ સમાચારોમાં સાંભળીએ છીએ સરહદો પરની કટોકટી, લોકોની અવરજવર.
બિલકુલ. જો વૈશ્વિક સ્થળાંતર એ આપણા સમયની એક મોટી વાસ્તવિકતા છે, એમાં કોઈ શંકા નથી. પણ ઘણીવાર કેવું થાય છે કે આપણે ખાલી ઉપરછલ્લી વાતોમાં, એટલે રાજકીય આક્ષેપબાજીમાં જ રહી જઈએ છીએ.
હા, એ તો છે.
આ પુસ્તક એ બધાથી આગળ જાય છે, મૂળ કારણો સુધી પહોંચવાની કોશિશ કરે છે. એ માનવ અધિકાર, નીતિઓ કેવી રીતે બને છે, ઇતિહાસ, આ બધાના જે જટિલ તાણાવાણા છે ને એને ઉકેલવાનો પ્રયાસ કરે છે. અને આ સમજવું બહુ જરૂરી છે જો આપણે અત્યારે જે થઈ રહ્યું છે એને સાચા અર્થમાં સમજવું હોય તો.
એટલે રાજકીય ઘોંઘાટથી પર જઈને જે માનવીય વાસ્તવિકતા છે એના પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
બરાબર.
તો પછી ચાલો શરૂઆત કરીએ લેખકથી. આ જોનાથન બ્લિટ્ઝર છે કોણ અને આટલા ગંભીર વિષય પર લખવા માટે એમની પાસે શું અનુભવ છે?
જોનાથન બ્લિટ્ઝર કોઈ સામાન્ય પત્રકાર નથી. એ ધ ન્યૂયોર્કર જેવા ખૂબ જ પ્રતિષ્ઠિત મેગેઝિનના સ્ટાફ લેખક છે.
ઓકે.
ઇમિગ્રેશન, યુએસની વિદેશ નીતિ અને ખાસ કરીને લેટિન અમેરિકન બાબતો પર એમનું કામ ખૂબ જ ઊંડાણવાળું અને સન્માન્ય ગણાય છે. એમની પાસે 10 વર્ષથી પણ વધારે સમયનો આ ક્ષેત્રમાં રિપોર્ટિંગનો અનુભવ છે.
અને એમના કામને કદર પણ મળી છે, એવોર્ડ્સ વગેરે.
હા, ચોક્કસ. એમની વિશ્વસનીયતા એમના કામ પરથી અને એમને મળેલા સન્માનો પરથી દેખાઈ આવે છે. એમને પત્રકારત્વમાં ખૂબ ઊંચા ગણાતા નેશનલ મેગેઝિન એવોર્ડ અને એડવર્ડ આર મરો એવોર્ડ જેવા પુરસ્કારો મળેલા છે. પણ આંકડા કે એવોર્ડ કરતાં પણ વધારે મહત્વનું છે એમનું ફિલ્ડવર્ક.
ફિલ્ડવર્ક એટલે કે એમણે ક્યાં ક્યાં જઈને કામ કર્યું છે?
એમણે ખરેખર જમીન પર ઉતરીને કામ કર્યું છે. એ ડિટેન્શન સેન્ટરોની અંદર ગયા છે, ઇમિગ્રેશન કોર્ટરૂમમાં શું ચાલે છે એ જોયું છે, સરહદ પરના સમુદાયોમાં સમય વિતાવ્યો છે અને જે પરિવારો સ્થળાંતર કરીને આવ્યા છે એમના ઘર સુધી પહોંચ્યા છે.
બાપરે.
એમણે જે લોકો આશ્રય શોધી રહ્યા છે એ નિરાધાર લોકોથી લઈને વોશિંગ્ટનમાં બેઠેલા મોટા સરકારી અધિકારીઓ સુધી, વકીલોથી લઈને ખુદ ઇમિગ્રન્ટ સુધી, એમ કહી શકાય કે સેંકડો લોકો સાથે વાતચીત કરી છે.
આ તો ખરેખર ગ્રાઉન્ડ લેવલ રિપોર્ટિંગ કહેવાય.
ચોક્કસ. અને બીજું, એમની ભાષા પર પકડ છે. સ્પેનિશ અને અંગ્રેજી બંને જાણે છે અને લેટિન અમેરિકામાં એમણે ઘણો પ્રવાસ કર્યો છે, એટલે એમને જે સમજ મળી છે ને એ કદાચ ખાલી આંકડા જોઈને કે દૂર બેસીને વિશ્લેષણ કરનારાઓને ન મળે. એ વોશિંગ્ટનની પોલિસીના રૂમ અને મધ્ય અમેરિકાના કોઈ ગામડાની વાસ્તવિકતા વચ્ચેની કડી જોડી શકે છે. આ જ એમનો વિશિષ્ટ દ્રષ્ટિકોણ છે, નીતિ અને માનવતા વચ્ચેનો સંબંધ બતાવવો. એ ખાલી તથ્યો નથી આપતા પણ એને લોકોની વાર્તાઓ દ્વારા જીવંત કરે છે.
સમજાયો. એટલે એ માત્ર વિશ્લેષક નથી પણ એક સારા કથાકાર પણ છે, જે આવા અઘરા મુદ્દાઓને આપણા માટે સરળ બનાવે છે. તો હવે પુસ્તક પર આવીએ. એનો મુખ્ય સૂર શું છે? એ શું કહેવા માંગે છે મૂળભૂત રીતે?
પુસ્તકનો જે કેન્દ્રીય વિચાર છે ને એ બહુ સ્પષ્ટ છે અને કદાચ થોડો ચોંકાવનારો પણ લાગે. લેખક દલીલ કરે છે કે અમેરિકાની જે ઇમિગ્રેશન સિસ્ટમ અત્યારે છે એ મૂળભૂત રીતે નિષ્ફળ ગઈ છે.
નિષ્ફળ ગઈ છે.
હા, એ કોઈ એવી સિસ્ટમ નથી કે જેને થોડું સમારકામ કરવાની જરૂર હોય, પણ એ એક એવી જટિલ અને અટપટી અમલદારશાહી, રાજકીય ખેલ અને માનવતાવાદી સંકટનું ગૂંચડું બની ગઈ છે જે ખરેખર કોઈના માટે કામ નથી કરી રહી. ન તો એ લોકો માટે જે આશરે શોધી રહ્યા છે, ન અમેરિકન સમાજ માટે.
અને ખાસ કરીને મધ્ય અમેરિકાના સંદર્ભમાં શું કહે છે પુસ્તક? કારણ કે મોટાભાગનું સ્થળાંતર ત્યાંથી જ થતું જોવા મળે છે.
હા, પુસ્તકનો મુખ્ય ફોકસ એ જ વિસ્તાર છે. એ ભારપૂર્વક કહે છે કે યુએસની દક્ષિણી સરહદ પર આપણે જે વારંવાર કટોકટી શબ્દ સાંભળીએ છીએ ને,
હા, રોજ આવે છે સમાચારમાં.
એ કોઈ અચાનક બનેલી ઘટના નથી, કોઈ કુદરતી આફત જેવું નથી. પણ પુસ્તક મુજબ આ સ્થિતિ મધ્ય અમેરિકામાં, ખાસ કરીને અલ સાલ્વાડોર, ગ્વાટેમાલા, હોન્ડુરાસ જેવા દેશોમાં છેલ્લા લગભગ 4 દાયકાથી યુએસ દ્વારા જે નીતિઓ અપનાવાઈ છે, ભૂલભરેલી, ટૂંકી દૃષ્ટિવાળી અને ઘણીવાર કહી શકાય કે ક્રૂર, એનું સીધું અને ધારણા મુજબનું જ પરિણામ છે.
આ તો બહુ ગંભીર વાત કહેવાય. એટલે પુસ્તક એમ કહેવા માગે છે કે અમેરિકાએ જે વાવ્યું હતું એ જ હવે લણી રહ્યું છે.
હા, કંઈક અંશે એવું જ. પુસ્તક એક મૂળભૂત સવાલ ઉઠાવે છે. એક દેશ જે પોતે જ ઇમિગ્રન્ટ્સ દ્વારા બન્યો છે, એ ઇમિગ્રેશન પ્રત્યે આટલો વિરોધાભાસી અને નકારાત્મક અભિગમ કેવી રીતે રાખી શકે? અને બીજો મહત્વનો સવાલ, શા માટે આટલી મોટી સંખ્યામાં લોકો પોતાના ઘર, પોતાનો દેશ છોડીને આટલા જોખમી રસ્તે અમેરિકા આવવા માટે મજબૂર થાય છે? અને આ આખી પ્રક્રિયામાં યુએસની ખરી ભૂમિકા શું છે અને એની નૈતિક જવાબદારી શું છે?
પુસ્તકનો હેતુ ખાલી સમસ્યા બતાવવાનો જ છે કે પછી એના ઊંડાણમાં પણ જાય છે?
ના ના, ચોક્કસપણે ઊંડાણમાં જાય છે. લેખકનો ઈરાદો, રાજકીય નારાઓ અને મીડિયામાં જે ચિત્ર બતાવાય છે એનાથી આગળ જઈને સ્થળાંતરના જે મૂળભૂત માળખાકીય કારણો છે અને એનો જે ઇતિહાસ છે એને સમજાવવાનો છે.
અચ્છા,
આ પુસ્તક આપણને એક સફર પર લઈ જાય છે. 1980ના દાયકામાં મધ્ય અમેરિકામાં જે ગૃહયુદ્ધો થયા અને એમાં યુએસની શું ભૂમિકા હતી ત્યાંથી શરૂ કરીને,
ઓકે,
પછી 90ના દાયકામાં લોસ એન્જલિસમાં ગેંગ કેવી રીતે બની, અને પછી લોકોને મોટા પાયે દેશ નિકાલ કરવાની નીતિઓ આવી, પછી 2000ના દાયકામાં મધ્ય અમેરિકામાં ગેંગ હિંસાનો જે ભડકો થયો, અને છેવટે હમણાંના વર્ષોમાં જે સરહદી કટોકટી કહેવાય છે એ અને એના પર જુદા જુદા અમેરિકી વહીવટીતંત્રોએ કેવી પ્રતિક્રિયા આપી ત્યાં સુધી.
આખી સફર.
હા, આ પુસ્તક સતત એ કડી જોડવાની કોશિશ કરે છે કે વોશિંગ્ટનમાં બંધ બારણે જે નીતિના નિર્ણયો લેવાય છે એની સીધી અને ઘણીવાર વિનાશક અસર હજારો માઇલ દૂર રહેતા સામાન્ય માણસના જીવન પર કેવી રીતે પડે છે.
આ તો જાણે એક આખી પેઢીની વાત થઈ ગઈ. ચલો હવે પુસ્તકના જુદા જુદા ભાગોમાં ઊંડા ઉતરીએ, આ કડીઓને વધુ સ્પષ્ટ રીતે સમજીએ. શરૂઆત ક્યાંથી થાય છે?
પુસ્તકનો પહેલો ભાગ, જેને લેખક ઉત્પત્તિ, ઓરિજિન્સ કહે છે, એ આપણને 1980ના દાયકામાં લઈ જાય છે. અહીંથી શું કહેવાય, વિસ્થાપનના મૂળ નંખાયા. મુખ્ય મુદ્દો છે યુએસનો મધ્ય અમેરિકાના ગૃહયુદ્ધોમાં હસ્તક્ષેપ, ખાસ કરીને અલ સાલ્વાડોરમાં. એ શીતયુદ્ધનો સમય હતો.
હા, રેગનનો સમય.
બરાબર. અને રેગન વહીવટીતંત્ર સામ્યવાદને રોકવા માટે કંઈ પણ કરવા તૈયાર હતું.
કંઈ પણ એટલે શું? યુએસએ ત્યાં શું કર્યું હતું?
યુએસ સરકારે અલ સાલ્વાડોર જેવા દેશોમાં જે અત્યંત દમનકારી લશ્કરી શાસનો હતા અને જમણેરી ડેથ સ્ક્વોડ્સ હતા, એમને અબજો ડોલરની લશ્કરી અને આર્થિક મદદ આપી, ટ્રેનિંગ આપી.
ઓહો.
આ ડેથ સ્ક્વોડ્સનું કામ શું હતું? જે કોઈ પણ સામ્યવાદી જેવો લાગે, પછી એ ખેડૂત હોય, શિક્ષક હોય, પાદરી હોય કે વિદ્યાર્થી, એને ચૂપ કરી દેવાનો, અને ઘણીવાર બહુ જ ક્રૂર રીતે. પુસ્તકમાં આર્ક બિશપ ઓસ્કાર રોમેરો જેવા માનવ અધિકાર કાર્યકરોની હત્યાનો ઉલ્લેખ છે, જેમને ચર્ચમાં પ્રાર્થના વખતે જ ગોળી મારી દેવામાં આવી હતી.
બાપરે.
ચારે બાજુ ડર, આતંક અને નરસંહાર જેવો માહોલ હતો.
અને આ હિંસાની સીધી અસર સામાન્ય લોકો પર પડતી હશે.
બિલકુલ. લેખક જુઆન રોમાગોઝા જેવા લોકોની વાત કરે છે. એ એક સર્જન હતા. એમનો ગુનો શું કે ગરીબ અને ઘાયલ લોકોની સારવાર કરતા હતા.
એમાં શું ગુનો?
પણ સરકારી દળોએ એમનું અપહરણ કર્યું, ભયાનક ત્રાસ આપ્યો. આવી તો હજારો લાખો કહાણીઓ હતી. લોકો આ હિંસાથી બચવા માટે પોતાના ઘરબાર છોડીને ભાગવા લાગ્યા.
તો પુસ્તકનો નિષ્કર્ષ એ છે કે શરણાર્થીઓની જે પહેલી મોટી લહેર યુએસ તરફ આવી, એ લોકો ખાલી પૈસા કમાવા નહોતા ગયા, પણ યુએસ દ્વારા જ ટેકો પામેલી હિંસા અને રાજકીય દમનથી ભાગી રહેલા શરણાર્થીઓ હતા. લેખક આને યુએસ નીતિનું મૂળ પાપ કહે છે.
સાચી વાત. આ જ પૃષ્ઠભૂમિ આપણને પુસ્તકના બીજા ભાગ તરફ લઈ જાય છે. અમેરિકન કસોટી, ધી અમેરિકન ટ્રાયલ. આ 80ના દાયકાના અંતથી 90ના દાયકાની વાત છે. અહીં વાત આવે છે ગેંગ અને દેશ નિકાલની.
હા.
જે હજારો સાલ્વાડોરિયન શરણાર્થીઓ યુએસ પહોંચ્યા, ખાસ કરીને લોસ એન્જલ્સ જેવા મોટા શહેરોમાં, એમને ત્યાં કોઈ ખાસ આવકાર ન મળ્યો. સમાજના હાંશિયામાં ધકેલાઈ ગયા, કોઈ સરકારી મદદ કે સામાજિક સપોર્ટ વગર.
અને આ જ પરિસ્થિતિમાંથી ગેંગ કલ્ચર આવ્યું.
હા, આ યુવાનો જેઓ યુદ્ધની ભયાનકતા જોઈને આવ્યા હતા, એમણે નવી જગ્યાએ ટકી રહેવા, પોતાનું રક્ષણ કરવા અને એક ઓળખ ઊભી કરવા માટે ગ્રુપ બનાવ્યા. આમાંથી જ MS-13 મારા સાલવટ રૂચા જેવી ગેંગનો જન્મ થયો. શરૂઆતમાં તો એ સ્વબચાવ જૂથ જેવી હતી, પણ ધીમે ધીમે એ વધુ હિંસક અને ઓર્ગેનાઇઝ્ડ બનતી ગઈ.
પણ પછી યુએસ સરકારે શું કર્યું? એમને રોકવા કહી?
અહીં એક મોટો ટ્વિસ્ટ આવે છે. 1990ના દાયકામાં ક્લિન્ટન વહીવટીતંત્રે ટફ ઓન ક્રાઇમ નીતિઓ અપનાવી.
હા, એ બહુ ચર્ચામાં હતી.
એના ભાગરૂપે 1996માં IRIA નામનો કાયદો આવ્યો, ઇલીગલ ઇમિગ્રેશન રિફોર્મ એન્ડ ઇમિગ્રન્ટ રિસ્પોન્સિબિલિટી એક્ટ. આ કાયદાએ શું કર્યું કે દેશ નિકાલ કરી શકાય એવા ગુનાઓની યાદી બહુ જ લાંબી કરી દીધી.
એટલે
હવે નાના નાના ગુના માટે પણ, જેમ કે દુકાનમાંથી કોઈ વસ્તુ ચોરી લેવી કે ખોટા ડોક્યુમેન્ટ રાખવા, એના માટે પણ ગ્રીન કાર્ડ ધારકો સહિતના ઇમિગ્રન્ટ્સને દેશ નિકાલ કરી શકાતા હતા, ભલે એ વર્ષોથી યુએસમાં રહેતા હોય.
આના પરિણામો શું આવ્યા?
પરિણામ ભયંકર આવ્યું. હજારોની સંખ્યામાં યુવાનો, જેમાંથી ઘણા તો યુએસમાં જ મોટા થયા હતા અને જેમને મધ્ય અમેરિકા સાથે કોઈ ખાસ લેવા દેવા નહોતી, એમને પકડી પકડીને સામૂહિક રીતે દેશ નિકાલ કરીને અલ સાલ્વાડોર, હોન્ડુરાસ, ગ્વાટેમાલા જેવા દેશોમાં પાછા મોકલી દીધા. અને આ એવા દેશો હતા જે હજુ ગૃહયુદ્ધમાંથી માંડ બહાર આવી રહ્યા હતા, જ્યાં કાયદો વ્યવસ્થા નબળા હતા અને યુવાનો માટે નોકરી ધંધાની કોઈ તક નહોતી.
એટલે યુએસએ એક રીતે પોતાના દેશમાં જે ગેંગની સમસ્યા ઊભી થઈ હતી એને પેલા નાજુક દેશોમાં નિકાસ કરી દીધી.
બરાબર, આ જ શબ્દો લેખક વાપરે છે. અને આ આપણને પુસ્તકના ત્રીજા ભાગ પર લાવે છે, પ્રત્યાઘાત, ધ બ્લોબેક. આ 2000ના દાયકાથી 2000ના દાયકાની શરૂઆતની વાત છે. અહીં આપણે પેલી 90ના દાયકાની દેશ નિકાલ નીતિના ભયંકર પરિણામો જોઈએ છીએ.
શું થયું ત્યાં?
જે ગેંગ સભ્યોને દેશ નિકાલ કરાયા હતા એ પોતાના વતનમાં પાછા ગયા અને ત્યાંની જે લોકલ ગેંગ હતી એમની સાથે ભળી ગયા અથવા નવી ગેંગ બનાવી. યુએસમાં જે ઓર્ગેનાઇઝેશન અને હિંસાની રીતો શીખ્યા હતા એનો ઉપયોગ કરીને એ લોકો બહુ ઝડપથી પાવરફુલ બની ગયા.
પાવરફુલ એટલે કેટલા? એમણે શું કર્યું?
એમણે ધીમે ધીમે આખાને આખા સમુદાયો પર કંટ્રોલ મેળવવાનું શરૂ કર્યું. ખંડણી ઉઘરાવવી, જેને ત્યાં વોર ટેક્સ કહે છે, સ્થાનિક ધંધાઓ પર કબજો કરવો, યુવાનોને ગેંગમાં જોડાવા મજબૂર કરવા, ના પાડે એને મારી નાખવા, છોકરીઓ અને મહિલાઓનું યૌન શોષણ કરવું, આ બધું રોજનું થઈ ગયું.
હે ભગવાન!
MS-13 અને એની હરીફ ગેંગ Barrio-18 એ ઘણા વિસ્તારોમાં જાણે પોતાની સમાંતર સરકાર ચલાવવાનું શરૂ કરી દીધું. ત્યાંની સરકારો કેવી? ભ્રષ્ટ, નબળી અને ઘણીવાર આ ગેંગ સાથે મળેલી. એટલે સામાન્ય માણસ પાસે રક્ષણ માટે કોઈ જગ્યા જ નહોતી.
આ તો અકલ્પનીય પરિસ્થિતિ કહેવાય.
ખરેખર. અને આ ગેંગ હિંસા, જે યુએસની દેશ નિકાલ નીતિનું સીધું પરિણામ હતી, એ જ આજના સમયની જે સ્થળાંતરની લહેર છે એનું મુખ્ય કારણ બની. હવે લોકો ખાલી ગરીબીથી નહોતા ભાગી રહ્યા, પણ પોતાનો જીવ બચાવવા ભાગી રહ્યા હતા. પરિવારો ભાગી રહ્યા હતા, માતાઓ પોતાના બાળકોને બચાવવા એકલા મોકલી રહી હતી. ત્યાં એવી સ્થિતિ ઊભી થઈ જેને વેર પગારો વોલાર કહેવાય છે. એટલે કે કાં તો ગેંગનું જોતા રહો અને સહન કરો, કાં તો એમને પૈસા આપો ખંડણી, અથવા ઉડી જાઓ, એટલે કે દેશ છોડીને ભાગી જાઓ. મોટાભાગના લોકો માટે ત્રીજો જ રસ્તો બચ્યો હતો.
અને આ પરિસ્થિતિ આપણને પુસ્તકના ચોથા અને છેલ્લા ભાગ તરફ લઈ જાય છે, કટોકટી વર્ષો, ધ ક્રાઇસિસ યર્સ. આ 2014થી શરૂ થઈને અત્યાર સુધીની વાત છે. અહીં અમેરિકા પોતાની જ બનાવેલી પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે.
હા, લેખક અહીં ઓબામા, ટ્રમ્પ અને બાઇડન ત્રણેય વહીવટીતંત્રોએ શું કર્યું એનું વિશ્લેષણ કરે છે અને એ એક કોમન પેટર્ન જુએ છે. ઐતિહાસિક સ્મૃતિભ્રંજ, હિસ્ટોરિકલ એમ્નેઝિયા.
એટલે કે ઇતિહાસ ભૂલી જવો.
હા, દરેક એડમિનિસ્ટ્રેશન સરહદ પર આવતા લોકોના પ્રવાહને એક નવી અણધારી કટોકટી તરીકે જુએ છે અને એ ભૂલી જાય છે કે આ પરિસ્થિતિના મૂળ તો દાયકાઓ જૂની યુએસ નીતિઓમાં જ છે.
ત્રણેયનો અભિગમ કેવો રહ્યો ટૂંકમાં?
ઓબામા એડમિનિસ્ટ્રેશનને 2014માં એકલા સગીરો અનકમ્પનીડ માઇનર્સને મોટી લહેરનો સામનો કરવો પડ્યો. એમની નીતિમાં કોન્ટ્રડિક્શન હતું. એક તરફ માનવતાવાદી મદદની વાત, પણ બીજી તરફ દેશનિકાલ ઝડપી બનાવ્યા અને બોર્ડર એન્ફોર્સમેન્ટ કડક કર્યું. મૂળ કારણોને ઉકેલવાનો પ્રયાસ કર્યો, પણ એ પૂરતો નહોતો.
અને ટ્રમ્પ વહીવટીતંત્ર, એના વિશે તો ઘણી ચર્ચા થઈ હતી.
ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનમાં મોટો ફેરફાર આવ્યો. સ્ટીફન મિલર જેવા સલાહકારોના માર્ગદર્શન હેઠળ નીતિઓ લગભગ પૂરેપૂરી ડિટરન્સ, એટલે કે લોકોને આવતા રોકવા અને ક્રૂરતા પર આધારિત બની ગઈ.
હા, પેલી ઝીરો ટોલરન્સ પોલિસી,
બરાબર, જેમાં બાળકોને એમના મા બાપથી અલગ કરી દેવામાં આવ્યા, જેની આખી દુનિયામાં ટીકા થઈ. મેક્સિકોમાં રહો જેવી નીતિઓએ આશ્રય શોધનારાઓને જોખમી મેક્સિકન શહેરોમાં મહિનાઓ કે વર્ષો સુધી રાહ જોવા મજબૂર કર્યા. લેખક દલીલ કરે છે કે આનો ઈરાદો ખાલી સ્થળાંતર રોકવાનો નહોતો, પણ જે કાયદેસરની આશ્રય મેળવવાની સિસ્ટમ છે એને જ ખતમ કરી દેવાનો હતો.
અને બાઇડન વહીવટીતંત્ર હેઠળ શું બદલાયું છે?
બાઇડનને વારસામાં એક ભાંગી પડેલી સિસ્ટમ અને સતત ચાલુ રહેતો સ્થળાંતરનો પ્રવાહ મળ્યો. એમણે ટ્રમ્પની કેટલીક કડક નીતિઓ બદલી છે, પણ એ પણ મોટાભાગે એન્ફોર્સમેન્ટવાળા અભિગમમાંથી બહાર નીકળવામાં સંઘર્ષ કરી રહ્યા છે. સરહદ પર હજુ પણ પડકારો તો છે જ. પુસ્તકનો નિષ્કર્ષ એ છે કે આ કોઈ એક પાર્ટીની નિષ્ફળતા નથી, પણ એક સાયક્લિકલ બાઈ પાર્ટીશન ફેલિયર છે. બંને પક્ષોની નિષ્ફળતા છે જે ઇતિહાસમાંથી શીખવાની અનિચ્છામાંથી જન્મે છે.
આખી ચર્ચામાંથી કેટલીક મુખ્ય થીમ્સ અથવા સંદેશાઓ બહુ સ્પષ્ટ રીતે સામે આવે છે. પહેલી અને કદાચ સૌથી સ્પષ્ટ એ જ છે કે યુએસની પોતાની વિદેશ અને ઘરેલુ નીતિઓની આ સ્થિતિ ઊભી કરવામાં સીધી ભૂમિકા રહી છે. આપણે જે બોર્ડર પર જોઈએ છીએ એ કંઈ હવામાંથી નથી આવ્યું.
બરાબર.
યુએસના નિર્ણયો ભલે દાયકાઓ પહેલાં લેવાયા હોય, એમણે આ પરિસ્થિતિ બનાવવામાં ફાળો આપ્યો છે. આનું પાઠ શું? કદાચ એ કે કોઈપણ દેશના કાર્યોના, ખાસ કરીને મોટા અને શક્તિશાળી દેશના કાર્યોના, લાંબા ગાળાના અને ઘણીવાર આપણે ધારી પણ ન શકીએ એવા પરિણામો આવે છે.
બીજી મહત્વની થીમ છે પેલી કટોકટીની સાયકલ અને ઐતિહાસિક સ્મૃતિ ભ્રંશ. આપણે જોયું ને કે કેવી રીતે દરેક નવી લહેરને એક નવી કટોકટી તરીકે જોવામાં આવે છે, જાણે પહેલાં કશું બન્યું જ ન હોય. ઇતિહાસને નજરઅંદાજ કરવાથી કે સગવડતાપૂર્વક ભૂલી જવાથી સમસ્યાઓ હલ નથી થતી, પણ વારંવાર વધારે ખરાબ સ્વરૂપે પાછી આવે છે. આ આપણને યાદ અપાવે છે કે ભૂતકાળમાંથી શીખવું કેટલું જરૂરી છે, ભલે એ શીખ આપણને ગમે નહીં.
ત્રીજી થીમ જે મને બહુ સ્પર્શી ગઈ એ છે અમાનવીયકરણ અને એની પાછળની માનવીય કિંમત. જ્યારે આપણે ઇમિગ્રેશન, બોર્ડર સિક્યોરિટી, નેશનલ ઇન્ટરેસ્ટ જેવા મોટા શબ્દો વાપરીએ છીએ, ત્યારે ઘણીવાર ભૂલી જઈએ છીએ કે આ ચર્ચાના કેન્દ્રમાં અસલી માણસો છે, એમની આશાઓ, એમના ડર, એમની પીડા. આ પુસ્તક પેલી પોલિસીના સૂકા આંકડા પાછળ છુપાયેલા માનવીય ચહેરાઓને સામે લાવે છે. એ આપણને સહાનુભૂતિ રાખવાનું અને મુદ્દાઓ પાછળના વ્યક્તિઓને જોવાનું યાદ અપાવે છે, પછી ભલે એમની પરિસ્થિતિ ગમે તેટલી જટિલ કેમ ન હોય.
ચોથી થીમ છે સંસ્થાકીય નિષ્ક્રિયતા અને ઘણીવાર નુકસાનકારક સાબિત થતી નીતિઓ. પુસ્તક બતાવે છે કે કેવી રીતે કડક, સજા આપતા પગલાં લેવાથી પ્રોબ્લેમ સોલ્વ થવાને બદલે ઘણીવાર વધી જાય છે. જેમ કે પેલો સામૂહિક દેશ નિકાલ, એનાથી ગેંગની સમસ્યા મધ્ય અમેરિકામાં વધુ ખરાબ બની.
હા, એ તો જોયું આપણે.
આખી ઇમિગ્રેશન સિસ્ટમ ઘણીવાર એટલી જટિલ અને અડચણોવાળી છે કે એવું લાગે કે જાણે એ લોકોને મદદ કરવાને બદલે એમને હેરાન કરવા કે નિરાશ કરવા માટે જ બની હોય. આ આપણને કોઈપણ સિસ્ટમની ખામીઓ અને એના જે ધાર્યા ન હોય એવા નકારાત્મક પરિણામો આવે છે એના વિશે વિચારવા પ્રેરે છે.
અને પાંચમી થીમ જે કદાચ સૌથી ઊંડી છે તે ઓળખ અને સમાવેશના પ્રશ્નો સાથે જોડાયેલી છે. ઇમિગ્રેશનની ચર્ચા આખરે તો એ સવાલ પર આવીને ઊભી રહે છે કે આપણે કોણ છીએ અને તેઓ કોણ છે. કોઈ સમાજ પોતાની સરહદો કેવી રીતે નક્કી કરે છે, કોને અંદર આવવા દે છે અને કોને બહાર રાખે છે, એ એની પોતાની ઓળખ અને મૂલ્યો વિશે ઘણું બધું કહી જાય છે.
હા, બરાબર.
આ ચર્ચાઓ સમાજની પોતાની છબી અને એના ભવિષ્યના વિઝનને પ્રતિબિંબિત કરે છે.
આ પુસ્તકમાં એવા ઘણા વિચારો અને વાક્યો છે જે મગજમાં રહી જાય. અમુક તો ખરેખર વિચારતા કરી મૂકે એવા છે. જેમ કે એક જગ્યાએ લેખક કહે છે, અથવા એવો ભાલ છે કે આ સિસ્ટમ કેસો ઉકેલવા માટે બની છે, જિંદગીઓ ઉકેલવા માટે નહીં.
વાહ.
આ એક જ વાક્યમાં પેલી અમલદારશાહીની જડતા અને માનવીય વાસ્તવિકતા વચ્ચેનો મોટો ગેપ દેખાઈ જાય છે. સિસ્ટમને કાગળ પર કેસ પૂરો કરવો છે, ભલે પછી એમાં કોઈની જિંદગી અટવાઈ જાય.
અને પુસ્તકનું ટાઇટલ જ કેટલું સૂચક છે, એવરીવન હુ ઇઝ ગોન ઇઝ હિયર. જે બધા ગયા છે તે અહીં છે. આનો શું અર્થ કાઢવો?
આ ટાઇટલના ઘણા અર્થ થઈ શકે. એક તો એ કે જે લોકો ભૌતિક રીતે ચાલ્યા ગયા છે, સ્થળાંતર કરીને કે કદાચ હિંસાનો ભોગ બનીને, એ પણ એમની અસર, એમની યાદો, એમના અધૂરા સપનાઓ દ્વારા વર્તમાનમાં હાજર છે. બીજો અર્થ એ કે જે ઐતિહાસિક ઘટનાઓ અને નિર્ણયો ચાલ્યા ગયા છે એમ લાગે છે, એ પણ આજે આપણી સામે જે પરિસ્થિતિ છે એમાં હાજર છે. ભૂતકાળ ક્યારે પૂરેપૂરો જતો નથી, એ વર્તમાનને બનાવતો રહે છે. અને ત્રીજું, જે સ્થળાંતર કરનારાઓ ત્યાંથી, મધ્ય અમેરિકાથી ગયા છે, એ હવે અહીં અમેરિકામાં હાજર છે એમની વાસ્તવિકતા સાથે.
બીજો એક વિચાર જે ખરેખર ચોંકાવનારો લાગ્યો, અમે ખાલી લોકોને દેશ નિકાલ નથી કર્યા, અમે કટોકટીનો નિકાસ કર્યો છે. આ તો સીધો જ આરોપ છે યુએસ નીતિ પર, કે એમણે ગેંગની સમસ્યાને મધ્ય અમેરિકામાં ધકેલી દીધી અને એને વધુ વકરવા દીધી.
હા, એ ખૂબ જ સચોટ ટીકા છે. એવી જ રીતે એક બીજો વિચાર પેલી આશ્રય સિસ્ટમની માનસિક અસર પર પ્રકાશ પાડે છે. ઇમિગ્રેશન સિસ્ટમમાં આશા ત્રાસનું સ્વરૂપ બની જાય છે.
એટલે શું?
એટલે જ્યારે કોઈ વ્યક્તિનું ભવિષ્ય વર્ષો સુધી અનિશ્ચિતતામાં લટકતું રહે, જ્યારે એને ખબર જ ન હોય કે કાલે શું થશે, ત્યારે એની જે ટકી રહેવાની આશા છે ને, એ જ એના માટે એક પ્રકારનો માનસિક ત્રાસ બની જાય છે.
સમજાયું. અને છેલ્લો વિચાર, જે ફરીથી પેલા ઐતિહાસિક જોડાણ અને જવાબદારી પર ભાર મૂકે છે. આજે સરહદ પર આવનારા લોકો એ યુદ્ધના બાળકો અથવા પૌત્રો છે, જેને અમે યુએસએ એક સમયે ફંડિંગ કર્યું હતું. આ વાક્ય 1980ના દાયકાની યુએસ નીતિ અને આજની સ્થળાંતરની વાસ્તવિકતા વચ્ચે સીધી લીટી દોરે છે અને યુએસની જવાબદારી તરફ ઇશારો કરે છે.
તો આ બધી ગહન ચર્ચા અને પુસ્તકના જે તારણો છે, એનો સામાન્ય નાગરિક માટે, આપણા શ્રોતાઓ માટે શું અર્થ કાઢવો? આ માહિતી એમના રોજિંદા જીવનમાં કઈ રીતે કામ લાગી શકે?
મને લાગે છે કે સૌથી પહેલી અને મહત્વની વાત છે એક માહિતગાર નાગરિક બનવું. જ્યારે પણ આપણે ઇમિગ્રેશન કે સરહદી કટોકટી વિશે કંઈ વાંચીએ કે સાંભળીએ, ત્યારે ખાલી હેડલાઇન્સ કે ભાવનાત્મક ફોટાથી આગળ જોવાનો પ્રયાસ કરવો. પૂછવું કે આ સ્થિતિના મૂળ કારણો શું છે, ઇતિહાસ શું કહે છે, મીડિયા જે રીતે રજૂઆત કરે છે એની પાછળ કોઈ એજન્ડા તો નથી ને?
બરાબર.
બીજું, આ સમજણ આપણને વધુ સહાનુભૂતિ કેળવવામાં મદદ કરી શકે છે. સ્થળાંતર કરનારાઓને ખાલી આંકડા, સમસ્યા કે ખતરા તરીકે જોવાને બદલે એમની પાછળ જે માણસ છે, એમના સંજોગો છે, એમનો સંઘર્ષ છે, એને સમજવાનો પ્રયાસ કરવો.
ત્રીજી વાત, નીતિઓના લાંબા ગાળાના પરિણામો વિશે વિચારવું. આ પુસ્તક બતાવે છે કે આજે લીધેલા નિર્ણયોની અસર દાયકાઓ સુધી રહી શકે છે, પછી એ વિદેશ નીતિ હોય, આર્થિક નીતિ હોય કે સામાજિક નીતિ. ખાલી તાત્કાલિક ફાયદો કે નુકસાન જોવાને બદલે દૂરગામી અસરો વિશે વિચારવું જરૂરી છે. ખાસ કરીને જ્યારે ઉકેલ તરીકે ખાલી કડક અમલીકરણની જ વાત થતી હોય, જેમ કે વધુ દિવાલો બનાવો કે વધુ લોકોને કાઢી મૂકો, ત્યારે સમજવું કે આવા ઉકેલો કેમ ઘણીવાર અધૂરા અને બિનઅસરકારક રહે છે.
અને ચોથું, આ પુસ્તકના જે પાઠ છે એ ખાલી અમેરિકા કે ઇમિગ્રેશન પૂરતા સીમિત નથી. પેલી ઐતિહાસિક જવાબદારીની વાત, સારા ઇરાદાથી બનાવેલી નીતિઓના અણધાર્યા ખરાબ પરિણામો, સિસ્ટમની જડતા અને નિષ્ફળતાઓ, માનવીય સહાનુભૂતિનું મહત્ત્વ, આ બધી બાબતો આપણને આપણા પોતાના સમાજમાં, આપણી આસપાસ જે બને છે એને સમજવામાં પણ મદદ કરી શકે છે. ભૂતકાળમાંથી શીખવાની અને ભવિષ્યમાં વધુ સારી પસંદગીઓ કરવાની પ્રેરણા આપી શકે છે.
બિલકુલ. આ પુસ્તક વાંચ્યા પછી કે એના વિશે જાણ્યા પછી કોઈ પણ વ્યક્તિ વૈશ્વિક ઘટનાઓ અને માનવીય સ્થળાંતર જેવા મુદ્દાઓ પર વધુ ઊંડાણથી વિચારતો થાય છે.
મારા માટે આ ચર્ચામાંથી સૌથી મોટો ઓહ મોમેન્ટ એ હતો કે કેવી રીતે 1980ના દાયકામાં યુએસ દ્વારા લેવાયેલા રાજકીય અને લશ્કરી નિર્ણયોની સીધી શોધી શકાય એવી અસર આજની સરહદી સ્થિતિ પર દેખાઈ રહી છે. પેલો ઐતિહાસિક સ્મૃતિભ્રંશ, ઇતિહાસને ભૂલી જવાની વાત એ ખરેખર ચોંકાવનારી છે. એવું લાગે છે કે જાણે આપણે એક જ વર્તુળમાં ગોળ ગોળ ફર્યા કરીએ છીએ, કારણ કે આપણે પાછળ વળીને જોવા જ નથી માંગતા.
અને મારા માટે સૌથી વધુ પ્રભાવશાળી વિચાર એ રહ્યો કે દેશનિકાલ એ ખાલી લોકોને પાછા મોકલવાની ક્રિયા નહોતી, પણ કેવી રીતે યુએસએ એના દ્વારા સક્રિયપણે હિંસા અને અસ્થિરતાની સમસ્યા એટલે કે ગેંગ્સને મધ્ય અમેરિકા જેવા નબળા દેશોમાં નિકાસ કરી અને ત્યાં એ સમસ્યાને વધુ વિકરાળ બનાવવામાં ભાગ ભજવ્યો. આ વાત પોલિસી મેકિંગની જટિલતા અને એની અણધારી દૂર સુધી પહોંચતી અસરો વિશે બહુ ગંભીર સવાલો ઊભા કરે છે.
હા, એ બતાવે છે કે કેવી રીતે એક સમસ્યાનો ઉકેલ લાવવાનો ઉતાવળિયો પ્રયાસ બીજી કદાચ એનાથી પણ વધુ ગંભીર સમસ્યાને જન્મ આપી શકે છે.
બરાબર.
ખરેખર આ પુસ્તક અને આપણી આ ચર્ચા આપણને ઘણા સ્તરે વિચારવા મજબૂર કરે છે, અને આજના આ મંથન પછી કદાચ આપણે સૌ એક સવાલ સાથે છૂટા પડી શકીએ. શું આપણે ઇતિહાસની ભૂલોમાંથી ખરેખર ક્યારેય શીખી શકીશું? અને ભવિષ્યમાં આવી માનવસર્જિત નીતિ પ્રેરિત કટોકટીઓને ટાળવા માટે શું આપણે ભૂતકાળને યાદ રાખવાની હિંમત અને સમજણ કેળવી શકીશું? ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.